ગુરુ મહારાજ નું નામ એ અલૌકિક નામ છે, એ આ દુનિયાનું નામ નથી, પણ પારલૌકિક છે, અલૌકિક. આ આ દુનિયા આ લોકની અંદર જે ન હોય એને અલૌકિક કહેવાય. તો ગુરુ મહારાજ નું નામ અહીંયા અલૌકિક કહ્યું, એને અલક્ષ, જે દેખી ન શકાય, જે લૌકિક નથી, તે કેવી લૌકિક કરવા ગયા હતા, એટલે જે વ્યવહાર કરવાનો હોય એને લૌકિક. પણ ગુરુ મહારાજ એ લૌકિક નથી, આ દુનિયાનો સામાન્ય માણસ નથી, ગુરુ મહારાજ અલૌકિક છે. આ દુનિયાનો જે કઈ વ્યવહાર છે, જે કઈ માણસ, જે કઈ દ્રશ્યો છે, જે ભૌતિકતા છે, એને લૌકિક કહ્યું. કે જે જેનો મરણ ધર્મ જે છે, ગીતામાં ભગવાને જેને કહ્યું કે અવ્યક્ત આદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, અવ્યક્ત નિધનાની એવો તત્રકા પરિદેવના. અર્જુન એનો શું વિચાર કરવાનો, જે જન્મતા પહેલા નતું અને મૃત્યુ પછી નથી રહેવાનું, અને વ્યક્ત મધ્યાની ભારત જે અત્યારે દેખાય છે, તત્રકા પરિદેવના, એના માટે શોક શું. અલૌકિકતા, જે જન્મ પહેલા હતા આપણે ક્યાં, મૃત્યુ પછી આજ સુધી કોઈનું અસ્તિત્વ રહ્યું છે, કેટલાય પગલા ભૂસાઈ ગયા હશે આ દુનિયાની માટી ઉપર, કેટલાય પગલા ભૂસાઈ ગયા જેનું કોઈ નામ નિશાન નથી. તો લૌકિક છે એ ક્ષણભંગુર છે, નાશવંત છે, અને એ દીવા ઉપર લાઈટો ઉપર ઉડતા જીવડા જેવા છે. કેમ મારે આમ કહો છો, એ તો હવારે જન્મે ને હજ મરી જાય છે, બરાબર છે. આપણી 5-50-100 વર્ષની જિંદગીમાં, આયુષ્યમાં આપણને એનું ક્ષણિક દેખાય છે. 5-50-100 જીવીએ છીએ એટલા માટે જીવડાનું આયુષ્ય આપણને ક્ષણિક દેખાય છે. એમ આ સૃષ્ટિ હજારો યુગોથી ચાલી આવેલી છે, જેની કોઈ સમયની ગણના નથી, અને એમાં આપણને 5-25-50 વર્ષ મર્યા છે, કેવા એ છે ને જેવા ક્ષણિક, એ આંખના પલકારાની માફક ખલાસ થઈ જાય. આપણા પુરાણોમાં, ઉપનિષદમાં આવે છે જે આખું સમયનું બંધારણ, ચાર યુગની એક ચોકડી, એવી 27 ચોકડી થતા એક મન્વંતર થાય, પછી એના મૂકી થાય, એટલે એક દિવસ 100 ચોકડીઓ ભેગી થાય એટલે બ્રહ્માનો એક દિવસ થાય, બીજી 100 ચોકડીઓ બ્રહ્માની એક રાત્રિ થાય. અરે એક એક યુગના તો 5-5, 7-8 લાખ વર્ષ હોય છે, એવા ચાર યુગ ભેગા થાય એટલે કેટલા બધા વર્ષો થઈ જાય, અને એવી 100 ચોકડીઓ થાય તારે એક દાડો હાથમાં, એની ગણતરીમાં આપણું જીવન કેટલું, આવા જન્મે ને હજે મરી ગયા એટલું. એટલે આ લૌકિક છે, ભલે આપણને લાગતું કે આપણે બહુ જીવીએ છીએ, આટલા વર્ષ થયા, આટલી વર્ષની ગોઠો બંધાઈ, આટલા ડે થયા, બર્થ ડે ભલે થયા એટલા થવા દો, પણ કશી વસાદ નથી. લૌકિકતા એ ક્ષણભંગુર છે, લૌકિકતા એ નાશવંત છે, એનું કોઈ અસ્તિત્વ હતું નહીં અને પછી રહેવાનું નથી. એનું નામ છે લૌકિક, કે જે નાશ પામ્યા પછી ભૂસાઈ જાય, જહોદી ના જડે. પણ કે છે ગુરુ મહારાજ, આપ બાલકદાસજી મહારાજ કે છે, એક સંત, આપ અલૌકિક છો. આ દુનિયાનું તત્વ તો આપ નથી, દુનિયાનું તત્વ એટલે આ શરીર, અને આ દુનિયાથી પરનું જે તત્વ છે એ અંદરનો આત્મા. ગુરુ મહારાજનું સૂક્ષ્મ સ્વરૂપ અલૌકિક છે, આત્મતત્વ છે. અને એટલા માટે બાલકદાસજીએ કહ્યું સંત રામ અલૌકિક નામ છે, અને એ અલૌકિક મારા મનથી મેં સ્વીકાર કરી લીધું છે. મારા મનના માન્યા છો મહારાજ, એ મારામાં બેઠેલા જ છે. એ તત્વ જે અલૌકિક છે એ મારા પોતામાં વસે છે, અને એનો હું અંશ છું એટલું જ નહીં કે પોતે જ મારામાં છે. તમે અરૂપ અરૂપે અનુસર્યા, મારી હૃદય ગુફામાં ઉતર્યા, આપ જ મારામાં બેઠેલા છો. ચૈતન્યમ શિષ્ય મધ્યે નિગમગીરા કથ્યતે યદ ભગવન. વેદો ઉપનિષદો અને સરસ્વતી પણ કેમ કે છે કે શિષ્યની અંદરની જે ચેતના છે તે ગુરુ મહારાજ આપ સ્વયં છો. અલૌકિક, એ અલૌકિક છે. તો ગુરુ મહારાજનું સ્વરૂપ અલૌકિક છે, પાંચ ભૌતિક નથી, એ આત્મતત્વ છે. અને એના માટે કહ્યું કે સંત રામ અલૌકિક નામ છે, એમાં સાત્વિક તત્વ રહેલું છે, એ સૂક્ષ્મ ચેતના છે, એની અંદર દૈવત છે, બ્રહ્મત્વ છે, અમરત્વ છે. એટલે અલૌકિકતા ક્યારે પણ મરતી નથી, જન્મતી નથી, એની અંદર શાશ્વતતા. વિષ્ણુ સહસ્રમાં છેલ્લા 121માં શ્લોક ની અંદર બહુ સ્પષ્ટ કહ્યું છે કે ભગવાન કે જન્મે છે, જન્મે છે ખરા, ના પાડ ભગવાન જન્મ. તો એને માટે કયો શબ્દ વાપર્યો? આત્મયોની સ્વયં જાતો વૈખાના સામ ગાયના. આત્મયોની, એને કોઈ માં કે પિતા ના જોઈએ, પોતે જાતે જ જન્મ લઈ લીધા, પોતે જાતે જ અવતરિત થતા. તો એ અલૌકિક છે. આત્મયોની સ્વયં જાતો, પોતાની ઈચ્છા થાય ત્યારે પ્રગટ થાય, એનું નામ આત્મયોની. સ્વયં જાતા, પોતે જ પ્રગટ થઈ જાય. અને વૈખાના એટલે હંમેશા બાલ્યાવસ્થા, એટલે બાલયોગી કયા છે. મહારાજને બાલયોગી તરીકે ઓળખ્યા છે ચિતામુનિ નારાયણ તાપી નદીના કિનારે. એટલા માટે આત્મયોની સ્વયં જાતો વૈખાના સામ ગાયના, એમ વેદો ગાય. એ અલૌકિકતા નું સ્વરૂપ મારા સ્વયં છે, બીજે ક્યાંય શોધવા જવાનું નથી. અને એટલા માટે જ મારા મનની અંદર મેં માની લીધા છે, મારા મનમાં વસી ગયેલા છે મારા. અને એ માયા મને લાગી છે એમની, એટલે માયા કોઈ નહીં, આ અલૌકિક માયા નહીં, પરબ્રહ્મની માયા લાગવી, પરબ્રહ્મની અંદર જોડાવવું, આસક્તિ થવી, એનું નામ છે મને માયા લાગી. તમારા નામ ગુરુ મહારાજ, આપનું નામ અલૌકિક સ્વયં ચેતના છો, અને એની અંદર મારું મન લાગેલું છે, અને મારા મનના માન્યા છો મહારાજ. આપણે માને કે ભાઈ એ મહારાજ નાના સુના નહીં, અને એ મહારાજ બીજાના નહીં, આત્મચેતના મહાન મહારાજ એટલે મહારાજ, અને એ મહારાજ બીજાના નહીં, અંદર જે આત્મચેતના બેઠી છે મારી જ છે. અલૌકિકતા કેટલી સરસ વાત કરી, મહારાજ એથી વિશાળ બીજું કોઈ નથી, અને એ મહારાજ જે વિશાળમાં વિશાળ છે એ મારા પોતાના જ છે. ઘટ ઘટ વ્યાપી છો ગુરુ મહારાજ, અમે તો ઘટ ઘટમાં બેઠેલા આપ છો, બીજું કોઈ નહીં. તો એ અલૌકિકતા, એ મહારાજ મહાન રાજ, અને એ જ મારામાં બેઠેલા છો એટલે મહારાજ બીજાના નહીં. જે મહારાજ તમે મહારાજ બીજાના નહીં, એમ એવો આખો ભાવ છે સરસ મજાનો. તો એના માટે આટલી સરસ ગાથા શબ્દોમાં પંક્તિઓમાં વ્યક્ત કરી બાલકદાસજી, અને કહ્યું દીનબંધુ દયાલુ, દીનબંધુ છો દયાલુ છો, અને એ સૌ કોઈ જાણે છે, પ્રસિદ્ધ છો, સૌ કોઈ જાણે છે કે આપ દીનબંધુ છો, આપ દયાળુ છો. દયાળુ એટલે કેવા દયાળુ? ખોટી છે પણ એકે ધરશો નહી, ખોટી અપરાધ વિસારી, પરમ ઉદાર. મારા તો એટલા બધા ઉદાર છે, દયાળુ છે, તે કરોડો કરોડો અપરાધ તમારા પણ મહારાજ ભૂલી જાય. જીવ છે ને, મારો જીવ છે ને, જેમ ઘરનું આપણું પોતાનું છોકરું હોય, કઈક તોફાન ભૂલ કરીને આવે, કઈ નહીં ચલો ફરી આવું નગર એમ કરીને પાછું તો બધું માફ કરી દે છે. તો આ તો જગત પિતા છે. ઘરનો એક બાપ પોતાના બાળકની ભૂલને સમાવી લે, ક્ષમાવી લે, તો જગતનો બાપ કેટલો ઉદાર હોય. ઘરનો બાપ એના છોકરા ઉપર ઉદાર થાય તો જગતનો બાપ ઉદાર થાય. તો એ કહે છે કે આપ તો કરોડો કરોડો અપરાધોને ભૂલી જવા વાળા ચરાચર વ્યાપક છો, બાપ છો. અને જોશો અપરાધ અમારા ઈશ, ત્યારે હું કોઈ કાળે કેમ તરીશ. જોશો અપરાધ અમારા ઈશ, હે ઈશ, હે ઈશ્વર, હે ઈષ્ટદેવ, જો અમારા અપરાધ જ ગણ્યા કરશો, જોયા જ કરશો, તો અમે કોઈ કાળે તરવાના નથી. ઘરમાં નાનું બાળક ડગલે પગલે તોફાન કરતું હોય, છતાંય આશે બાળક છે તોફાન કરે છે ન ભાવી દીધું, એમ ઈશ્વર પણ જગત પિતા તરીકે પોતાના બાળકને ન ભાવી લે. બધું જ દયાળુથી દીનબંધુ છો, દીનાનાથ છો, દયાળુ છો, એમ કરીને બધું જ વારી લે, બધું જ. આપણે તો આપણા જીવનમાં કોઈ હામા માણસ એક કે બે ભૂલ કરીએ અને ગાંઠ વારી હોય, જીવનના છેલ્લા શ્વાસ સુધી ના છોડીએ. ભગવાન કરતા આપણે બહુ બુદ્ધિશાળી, દયાન, બહુ મોટા. ઈશ્વર કરોડો અપરાધ ભૂલી જાય અને આપણે એકાદ બે માફ ના કરીએ. એટલા બધા તો મોટા થઈ ગયા આપણે. આ ઉદારતા શીખજો. એકલું ગાવાનું નહીં કે મહારાજ આટલા ઉદાર છે, તો આપણા પરિવારમાં આપણે કેટલા ઉદાર થવું જોઈએ. દીનબંધુ દયાળ પ્રસિદ્ધ છોર, ગાવામાંથી કઈ મજા ના આવે, ગાયા પછી અંદરથી સમજવામાં મજા આવે. જાનકીદાસ મહારાજ કોઈ કરમ બેઠાઈએ, કોઈ ફરિયાદ કરી હોય અને પછી એક પૂછે પ્રશ્ન, તમે આટલા બધા છો મંદિરમાં, એમાંથી 20 કે 25 જણની ફરિયાદ આવે અને દરેકને માટે આપણે 5-5 મિનિટ કાઢીએ તો કેટલી મિનિટ થઈ? 20 માણસની ફરિયાદ આવે, દરેકની 5-5 મિનિટ કાઢીએ અને ઠપકો આપવાની અને કઈક સજા કરવાની, 100 મિનિટ કહે છે મહારાજ આ રીતે કરે, મહારાજનું શું થાય? 100 મિનિટ સુધી આખો દાડો આ બધાની જોડે આવી આવી તે કરવાની, તો મગજની શી દશા થાય? ભૂલી જવું પડે. પરમ ઉદાર, એને બધાને ઠપકો આલી કરી આપણે ગાંડા થઈ જઈએ, થાકી જવાય. તો દીન બંધુ દયાળ પ્રસિદ્ધ છે, આપ તો એટલા બધા દયાળુ છો અને પ્રસિદ્ધ છો. અને દયાળુ છો, દીનબંધુ છો, એટલે ગરીબનો બેલી છે મહારાજ. મહારાજના સેવાના પ્રકલ્પ જુઓ, બહુ પૈસા વાળું આવવાનું છે આપણે દવાખાને? એ તો પછી બીજી હોસ્પિટલો પર જશે, બહુ મોટી હોસ્પિટલો પર જશે. અહીં તો આપણી પાસે ગામડાનો ગરીબ ખેડૂત એવો એ જ આવવાનો કે મહારાજ દવા લે બીજા, આ ચીઠી કરી આવી દવા. મહારાજ તો એવા દીનબંધુ છે, એવા દયાળુ છે કે જુઓ ને, સાધુ છે, સાધુ થયા છે, બધું ત્યાગી ના આવ્યા છે મહારાજ, તો છતાંય આટલા દવાખાના, હોસ્પિટલ, બધું પાછું દવાઓ, ડાક્ટરો બધું ઉભું કર્યું. કારણ, મહારાજ દયાળુ છે. ગરીબ માણસ માંદો પડ્યો ક્યાં જાય? અને માણસ કે ચલો ગૃહસ્થી તો જાય, હગે વાલે જતો રે, કોકે અને આશરો આપ્યો, પણ સાધુ માંદો પડ્યો ક્યાં જાય? ઘર છોડીને નીકળ્યો હોય એનું કોણ? તો ઘર સંસાર પરિવાર છોડીને આવ્યો છે, એની ગમે એટલી દવા કરવાની તો કરવી પડે. એક રાજસ્થાનના સાધુ આવ્યા હતા, એને કિડની કઢાઈ નાખવાની હતી. રામસ્નેહી હતા, રામસ્નેહી સંપ્રદાય બહુ મોટો છે, સંપન્ન પણ ખૂબ છે. પણ સંતા અમારે કિડનીમાં કઈક તકલીફ છે, બતાવડે તો કિડની કાઢી નાખવી પડશે. ત્યાં પૂછ્યું કે મહારાજ નું છેલ્લે 65,000 રૂપિયા થશે, કઢાઈ નાખીને આપી દીધા જતો. એ સાધુ ગયા, એક માનવ કલ્યાણમાં આશ્રમ છે, બદ્રીનાથમાં આશ્રમ છે, બે મોટા મોટા હરિદ્વારમાં છે, કનખલ ની અંદર. અને એક બ્રહ્મચારી આવે કે છે મારે કિડની નું આમ છે, કે છે કિડની કે છે ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે. તું બીજે કોઈને કિડની વધી લાય તારા ગ્રુપની, તો કાયદા છે એટલે ના ચાલે. એટલે મહારાજ કડિયાલ છે, જ્યાં જે થશે ટ્રાન્સપ્લાન્ટ નો જે થશે. આજે 10,00,000 રૂપિયા થાય છે કિડની ટ્રાન્સપ્લાન્ટ, પણ એને કોઈ ના મળ્યો અહીંયા ગાડી, તો પાછો જતો. મહારાજ તો દયાળુ છે, આવ્યો રોગ લેવી તારવા. ઉત્તરકાશી થી એક સંત આવેલા છે, લગભગ 3 વર્ષ પહેલા આવેલા, લકવો થઈ ગયેલો. ત્યાં સાંભળ્યું છે, પેલા પત્ર આવેલો, 2-3 પત્ર આવે આપણી ઉપર. એટલે કહ્યું સ્વામીજી આવો તમે, તો કોઈ મૂકી ગયું. ફિઝિયોથેરાપીમાં 6-7 મહિના રહ્યા, એમને સારું થયું, ફરી પાછા ગયા. અચ્છા ફરી આવ્યા, ફરી એક વાર ગયા, બીમાર પડ્યા, કહ્યું પાછા આવતા કહું મારે પાછું નથી જવું, તો અહીંયા જ રહેવાનું છે. પેલા ફિઝિયોથેરાપી વાળા ડોક્ટર બધા કે મારે આ તો જવા ના પડે છે, હવે તો ટાઈમ પૂરો થઈ ગયો છે. જો ભાઈ સાધુ છે, હવે ક્યાં જશે, તમે બધા સેવા કરજો ફિઝિયોથેરાપી વાળા, અને ટિફિન લઈ જજો. ક્યાં જાય સાધુ, હવે લકવો થઈ ગયેલો, ત્યાં એક્સરસાઇઝ કરે છે. હવે કે ધીરે ધીરે અઠવાડિયે એક બે વાર લાકડી પકડીને ચાલતા ચાલતા આવે છે ભારે છે. તો મહારાજ નું સ્વરૂપ તો કરુણાનું સ્વરૂપ. મહારાજ તો દીનબંધુ છે, દયાળુ છે, ને એટલે બાલક દાસજી કે છે કે દીનબંધુ દયાલ પ્રસિદ્ધ છો, તમારો મહિમા છે અનંત અપાર. મહિમા કેટલો છે, હિમાલયમાં ઉત્તરકાશીમાં રહેનારા સાધુની સેવા કરવા આવે, અને હરિદ્વારમાં કોઈ માધવ પડ્યો હોય ને કે ચાલો જાઓ નડિયાદ સંતરા મંદિર માં ચિઠ્ઠી લખ્યા લે મહારાજાને, કરજો તમારો મહિમા છે અખંડ અપાર, અપાર મહિમા અખંડ છે. આંખના દવાખાને જોઈએ કે મહારાજ હું છે એક બિહાર થી આવ્યો છું, કોઈક આંધ્રા થી આવ્યો, કોઈ ઓરિસ્સા થી, કેમ સાંભળ્યું તું એટલે કે છે અહીંયા ગાડી સામાન્ય માણસ છે, અમારી પાસે પૈસા નથી. એક મૌલવી આવ્યો હતો, વૃદ્ધ મૌલવી મુસલમાન, છેક પુરાની પેલી બાજુ મહારાષ્ટ્રમાંથી આવ્યો. સંતો આપણે ઉતારા લ્યો, આપણા સાધુ અમે ને, તમે આંખી ઓપરેશન કે લીએ, કે બતાવી આવો, બતાવી ચેક કરી અમને તારીખ આલી, કે આજ એમ કે જોડે માણસ એક લાવવો પડતો, કે અમારી પાસે તો કોઈ નથી, હું એકલો છું, કે છે કે તમારું ઓપરેશન નહીં થાય ડાક્ટર, કે છે સ્ટાફે ના પાડી દીધી, બરદાસી તો જોઈએ જ. તે પાછા અહીંયા આગળ, મહારાજ મેં ક્યાં કરું, મેં તો અકેલા હું, ફકીર હું, મૌલવી હું, પાછો ક્યાં લેવા જવું, ફરી પાછો હું, આટલી ઉંમર થઈ ગયેલી છે. સારું બેહો તમે શાંતિથી. પછી કેવડાવે ભાઈ તમારે જે કે આગળ પાછળ ખાડા વાળા હોય એમની સંભાળ રખાવજો, વોર્ડ બોય ને કહેજો એને નિભાઈ લે ચલાઈ લે. પછી તારીખ આપીને એને દાખલ કરી ઓપરેશન કરાવી લીધું. પછીથી મહારાજ અચ્છા હુઆ કે આપ થે તો મેરા, નહીં તો મેરા કોઈ ઓપરેશન કરને વાળા. મહારાજ દયાળુ છે, દીનબંધુ દયાલ પ્રસિદ્ધ, મહિમા ક્યાં ક્યાં. હવે આપણે તો હોસ્પિટલ આંખની હોસ્પિટલ લઈને બેઠે કર્યા સેવા કરીએ છીએ, પણ ક્યાં ક્યાં સુધી એનો મહિમા અપાર, દૂર દૂર સુધી પહોંચેલો, ક્યાં સુધી આવે. નામ સાંભળીને કે મહારાજને ત્યાં બધું હોય, સરસ રીતે દયાની રીતે થાય છે. એમ તમારો મહિમા છે અખંડ અપાર. અપાર માત્ર નહીં, અપાર તો ઘણો, પણ ક્યારેક ખંડિત થઈ જાય, ક્યારેક અપાર છે તો ઓછો બંધ થઈ જાય, પણ અખંડ અપાર, અનંત અપાર છે, એનો અંત નહીં. મહારાજ ના મહિમા નો અંત નહી. મહારાજ નો મહિમા કેટલો, લગભગ 1500-2000 કાળ છે અનાજના, રેશનના, જે લૂલા લંગડા અપંગ હોય, ઘરડા હોય, આગળ પાછળ કોઈ ના હોય, દર મહિને કાર્ડ લઈને આવે. એક એક જેને મણમણ અનાજ આવે તો 2000 મણ અનાજ એક મહિનાનું થયું, આપી દેવા. તમારો મહિમા છે અનંત અપાર, દીનબંધુ દયાલુ આપ પ્રસિદ્ધ. તો મહારાજ નો મહિમા એ છે. કોઈનો મહિમા કઈ હોય, કોઈનો મહિમા કયો હોય, એમ મહારાજ નો મહિમા છે ગરીબો. દરેક ગરીબ માણસ, નાનામાં નાનો માણસ, કે ભાઈ મહારાજ મહારાજ છે અને હું મહારાજ નો, ચલ ત્યાં જઈશ, મહારાજ ને ના નહીં પાડે, મહારાજ ના નહીં પાડે. ઘણી વાર તો કે મહારાજ અમે કોઈ પરિસ્થિતિ નથી, અમને કોલેજમાં એડમિશન અપાવો ને, બહુ ભલો થાય. તો કે મહારાજ મહારાજ અમારા છે, જાણી આયા છે, બીજા તો કોઈ અમને એડમિશન અપાવો ને. તમારો મહિમા છે અનંત અપાર, પણ એ મહિમા લઈને આવતા હોય જોડે હૈયામાં લઈને આવે. ચાલો મહારાજ ની પાસે જઈશું ને. આપણે નાના માણસ છીએ, એ ડોલર તો આપણે ક્યાંથી લાવવાના, ફોરેન કરન્સી ક્યાંથી લાવવાના હતા કોલેજમાં એડમિશન લેવા માટે. મહારાજ પાસે મહારાજ અપાવશે, આટલો એના હૃદયમાં ભાવ હોય છે કે મહારાજ દયાળુ છે. તો એ અનંતતા અને એ અપારતા મહારાજના ભાવ, આજે લોકોના હૃદયમાં આટલો ભાવ કેમ છે? બધા ઘણા કે બીજા કોઈ મંદિરોમાં આટલી ભીડ નથી જોતા જેટલી મહારાજને ત્યાં ભીડ. કેમ? કે ગરીબમાં ગરીબના માણસને માટે મહારાજને અંદર હૃદયની અંદર દિલસોજી છે. આ માણસ ગરીબ છે, ભલે બીજા કોઈના નો ના હોય તો મહારાજનો તો ખરો, પૈસાવાળો બીજાનો હોય, પણ ગરીબ તો મહારાજનો જ હોય. એ ભાવથી પણ દોડી દોડીને આવે, ચાલ જઈશ, મને દવા મળશે, મને ખાવાનું મળશે. શિયાળો આવે છે, ઠંડી લાગશે, મહારાજ ધાબળો આપશે, ચાલ ને લઈ આવું. દીનબંધુ દયાલ પ્રસિદ્ધ, એમ મહારાજનો એ મહિમા છે, મહારાજની એ પ્રસિદ્ધિ છે. તમારું નામ પ્રતાપ જે કોઈ જાણશે તે તો સહેજે તરે સંસાર. આપણે તો આ લૌકિક વાત કરી, પણ મહારાજ તો અલૌકિક નામ છે, સંત રામ અલૌકિક નામ છે. આપ તો અલૌકિક છો, આ તો બધી વાત લૌકિક થઈ, પણ ભાઈ જીવવા માટે લૌકિક જોઈશે જ ને, અને જીવીને સમજવા લૌકિક હશે તો અલૌકિક સમજાશે. પણ આ લૌકિક જ નહીં હોય, અને લૌકિક જરૂરિયાતો પૂરી ના થઈ હોય, ના થાય તો અલૌકિક ક્યાંથી સમજાવવાનું હતું? એટલે અલૌકિકને સમજવા માટે લૌકિકની જરૂર પડવાની. શરીર ના હોય તો આત્માને કેવી રીતે ઓળખી શકાય? જડ વડે ચેતનને ઓળખી શકાય, પણ જડ ના હોય તો ચેતનને ક્યાંથી ઓળખી શકવાના? એમ તમારો નામ મહી પ્રતાપ જે કોઈ જાણશે.